તારીખ 2/1/1998 શ્રી સમયસાર ગાથા 181, 182 અને 183 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું સેવન બલગોલામાં પ્રવચન.
સંવર્તિકાર 181, 182, 183 ટીકા. વિભાવ છે, ભેદ જ્ઞાન કેવી રીતે થાય એ આપણો વિષય ચાલે છે. સ્વાધ્યાયમાં કાઉન્સમાં છે ત્યાંથી લેવાનો છે. જેની પાસે ગ્રંથ હોય જોઈએ. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. શું કે છે? જ્ઞાન જે સ્વભાવ છે, શક્તિરૂપ છે. કેવો છે? શક્તિરૂપ જે સ્વભાવ છે એનું સ્વરૂપ જાણવાની ક્રિયામાં વ્યક્ત થાય છે. શક્તિ અને વ્યક્તિ એમ બે ભાવ છે. દિવાસળીના ટોપકામાં પણ અગ્નિ છે અને એને ઘસો ત્યારે બહાર ઝાડ ઉત્પન્ન થાય એ પણ અગ્નિ છે. અગ્નિના બે સ્વરૂપ, એક ટોપકામાં રહેલી અગ્નિ શક્તિરૂપ છે, ઘસતા જે ઝાડ ઉત્પન્ન થઈ તે વ્યક્તિરૂપ છે. એમ આત્માનું એટલે પોતાનું મૂળ સ્વરૂપ શક્તિરૂપ છે. એ જ્ઞાન સ્વરૂપે આત્મા છે એ જાણન ક્રિયામાં વ્યક્ત થાય છે. એટલે એનું સ્વરૂપ કેવું છે એ વ્યક્તપણે જાણન ક્રિયામાં જણાય છે. જાણન ક્રિયામાં જાણનાર પણ પોતે અને જણાનાર પણ પોતે. એટલે પોતાના આધારે પોતે પોતાને જાણે છે. જ્યારે પોતે પોતાના આધારે પોતાને જાણે ત્યારે પરનો આધાર લેવાનો છૂટે. પરનો આધાર લેવાનું ક્યારે છૂટે? કે જ્યારે જીવ પોતાનો આધાર લે ત્યારે. કેમ? કે પરિણામનો ધર્મ એવો છે કે આધાર લીધા વિના રહીએ નહીં. ક્યાં પરનો આધાર લઈએ અને ક્યાં પોતાનો આધાર લઈએ, એવો એનું પરિણામનો ધર્મ જ એવો છે. અનાદિથી પરાલંબનથી જીવ દુઃખી થઈ રહ્યો છે. કેમ કે એને પર બાજુ ખેંચાવવું પડે છે. એ જે ખેંચાવાના પરિણામ છે એમાં ઉપાધિ થાય છે, ટેન્શન આવે છે. સ્વરૂપના અવલંબને નિજાવલંબનમાં સમાઈ જાય, સ્થિર થાય તો એને શાંતિને નિરાકુરતા રહે છે. બસ સુખ દુઃખનો કારણ આટલું છે. જેટલું પરનો આધારને અવલંબન લીધો એટલું દુઃખ, જેટલું પોતાનું સ્વનું અવલંબન લીધું એટલો. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે. માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. એમ કેમ કહ્યું? કે જાણન ક્રિયાના આધારે સ્વરૂપ જાણ્યું જ્ઞાનનું. માટે આમ તો જાણન ક્રિયા જ્ઞાન સ્વભાવનો અવલંબન લે છે. એટલે જાણન ક્રિયાનો આધાર જ્ઞાન સ્વભાવ છે. પણ અહીંયા સંવરની વિધિનો વિષય ચાલે છે, કાર્યની પદ્ધતિ છે. તો કે સ્વરૂપ સુધી જે પહોંચે છે, જે જાણન ક્રિયા જ્ઞાનને પર્યાય સ્વરૂપનું અવલંબન લઈને સ્વરૂપ સુધી એની પહોંચ થાય છે, તે કેવી રીતે થાય છે? કેમ કે એ જ્ઞાન તો અવ્યક્ત છે, શક્તિરૂપ છે, કેવી રીતે ત્યાં પહોંચે? અનાદિનો જીવ અજૈણો છે. તો કે જાણન ક્રિયામાં એની વ્યક્તિ થાય છે, વ્યક્ત થાય છે, અને તે દ્વારા આવું જ્ઞાન સ્વરૂપે આત્મા છે એમ જ્ઞાન સ્વરૂપ સુધી પહોંચાય છે. માટે જાણન ક્રિયા આધાર છે અને એના આધારે ત્યાં સુધી પહોંચવા માટે તે આધેય છે, એવી એક અપેક્ષા છે વિધિને સમજાવવા માટે. બાકી સ્વરૂપ આધાર છે, સ્વરૂપ છે, આધાર છે, અને પરિણામ તેનું અવલંબન લે છે. પરિણામ આધેય છે, સ્વરૂપના આધારે સુખ શાંતિના પરિણામ છે. માટે સ્વરૂપ આધાર છે અને પરિણામ આધેય છે. પણ આમ શૈલી કરવાનું કારણ શું? સમયસારની મૂળ શૈલી આ પ્રકારે સમજી છે. બીજી ગાથા પૂછે કે જે જીવ પૂતગળમાં સ્થિત છે તે પર સમય છે, એવો અનાદિનો પૂતગળમાં સ્થિત છે, પૂતગળમાં ઊભો છે, શરીર તે હું, સંયોગ તે હું, એમ પૂતગળમાં ઊભો છે, પૂતગળ પર્યાયમાં ઊભો છે, એને એમ કહે છે કે તું દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયમાં ઊભો રહે. એ રીતે પોતે પરિણમે છે ને પર્યાય બુદ્ધિએ, માટે એની રીતે એને સમજાવે છે આચાર્ય મહારાજ. એને સમજવું સહેલું પડે એટલા માટે ત્યાં એવો શબ્દ વાંચ્યો છે, દંશન નામ સીધો, દર્શન નામમાં જે સ્થિર થાય તે સ્વસમય છે, અને પૂતગળમાં પૂતગળ પર્યાયમાં સ્થિર થાય તે સ્વસમય છે. બીજી કાતા ત્યાંથી એમણે પોતાની શૈલી શું છે એ સ્પષ્ટ કરી છે. એટલે ટીકાકાર આચાર્ય પણ એ શૈલીથી સમજાવે છે, અને એ શૈલી અનાદિ મિથ્યા દ્રષ્ટિને સમજવા માટે વધારેમાં વધારે અનુકૂળ છે. એટલા માટે એની રીતે એને સમજાવે છે. અહીંયા આપણે વાત કરવી હોય તો આ લોકોની ભાષા આવડે તો આપણને સહેલું પડે, નહીતર વ્યવહાર અઘરો થઈ જાય. જ્ઞાનનું સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપી આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા એનો આધાર છે. કેમ કે જાણન ક્રિયાના આધારે જ્ઞાન જાણ્યું, સ્વરૂપને જાણ્યું, સ્વરૂપનું અવલંબન લીધું. ઓળખવામાં પણ એમ છે, જ્ઞાન લક્ષણથી ઓળખાય છે અને લક્ષણ પર્યાયમાં છે. એટલે લક્ષણના આધારે લક્ષને ઓળખું એમ છે. બીજું જે જ્ઞાન જાણન ક્રિયામાં પરિણમ્યું છે એટલે એમ કહ્યું કે જ્ઞાનનું સ્વરૂપ જ જાણન ક્રિયા છે. તારે સ્વરૂપ સમજવું છે ને, જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, અનંત દુઃખ પામો કેવી રીતે? સ્વરૂપ સમજ્યા વિના. તો કે જ્ઞાનનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, જ્ઞાન એટલે આત્મા, આત્માનું સ્વરૂપ જાણન ક્રિયા છે. જાણન ક્રિયાના આધારે સ્વરૂપને તું સમજી લે અને સ્વરૂપનું અવલંબન લઈ લે, આટલું કાર્ય છે. તે રીતે વિષયને સુગમ કર્યો છે. જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર છે. જ્ઞાનન ક્રિયા આધાર હોવાથી એમ થયું કે જ્ઞાન જ આધાર છે, પછી શું બદલી વાતને? જ્ઞાનને આધે કીધું તો હવે જ્ઞાનને આધાર કીધો, કેમ કે અવલંબન એનું લીએ છે પાછું પર્યાય. અથવા હું પણ એમાં કરે છે. સ્વભાવ જાનન ક્રિયામાં વ્યક્ત થયો, એ સ્વભાવ તો ક્યાં છે? વ્યક્ત સ્વભાવ છે, ક્યાંથી? તેને ગ્રહણ કર્યો, ગ્રહણ કર્યો તો અનુભવ કર્યો. કેવી રીતે અનુભવ કર્યો? કે હું પણ એ અનુભવ કર્યો. જ્ઞાનીઓ ધ્યાનમાં, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે એનું અવલંબન લે છે, કેમ કે ત્યાં પ્રગટ છે. અને પ્રગટ ને અપ્રગટ વચ્ચે કાંઈ ખંડ નથી, વચ્ચે કાંઈ ખંડ નથી. જે ત્રિકાળી સ્વભાવ છે અને જે પર્યાયમાં વ્યક્ત થયેલો જ્ઞાન સ્વભાવ છે, એ બંને એક જ સ્વભાવ, અખંડ છે. બંને એક અને અખંડ સ્વભાવે છે, એટલે ત્યાંથી અવલંબન લેતા ત્રિકાળીનું અવલંબન આવી જાય છે. આટલી પ્રક્રિયા છે. અને તે વખતે શાંતિ ઉપજતી હોવાથી એમાં ફરી શકે છે, એમાં ટકી શકે છે, એમાં રહી શકે છે. સ્વભાવ આમ વસ્તુ તો બે તો સ્વભાવ છે જ નહીં, સ્વભાવ તો એક અખંડ છે. વ્યક્ત સ્વભાવ છે, ત્યાંથી ગ્રહણ કરવાની વિધિ છે, ત્યાંથી ગ્રહણ કરવાની વિધિ છે. ગ્રહણ આખો અખંડ થાય છે, ટુકડો નથી કરીએ એનું ગ્રહણ થતું. એટલે ત્યાં પણ એવો જવાબ દીધો છે લક્ષ લક્ષણની ચર્ચામાં, કે અહીંયા પર્યાયની વાત છે, તમે લક્ષ લક્ષણમાં ભેદ પણ પાડો છો, તો પછી અમારે તો સ્વભાવનું અવલંબન લેવું છે. લક્ષણ પર્યાયમાં આપે બતાવ્યું, આમાં કાંઈ અમને મેળ ખાતો નથી. જુઓ, પર્યાય દ્રવ્યપણે જુઓ તો દ્રવ્યથી અભ્યાસ છે, પર્યાયને દ્રવ્યપણે જુઓ તો. દ્રવ્યપણે તમને ક્યારે દેખાય? કે પર્યાય બુદ્ધિરૂપ જે મિથ્યા અભિપ્રાય છે એ છોડો ત્યારે. એટલે ત્યાં દ્રવ્યપણે લક્ષથી લક્ષણ અભેદ છે, એવો જવાબ આપ્યો. પ્રશ્નોત્તરમાં ચાલુ છે ને ચર્ચા, તો પરિશિષ્ટમાં લક્ષ લક્ષણની ચર્ચા પ્રશ્નોત્તરમાં ચાલુ છે, એવો ઉત્તર આપ્યો. દ્રવ્યપણે અભેદ છે, જો કયું એવું લક્ષ છે જ્ઞાન સ્વરૂપે, કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ભિન્ન પ્રસિદ્ધ થાય છે? પર્યાય તો જ્ઞાન છે, પ્રસિદ્ધ છે, તો એવું કયું લક્ષ છે કે એનાથી ભિન્ન એવું જે લક્ષ છે એ પકડાય છે? કે જ્ઞાનથી ભિન્ન લક્ષ નથી, જે જ્ઞાનની જાણન ક્રિયા છે એનાથી ભિન્ન લક્ષ નથી. કારણ કે જ્ઞાન અને આત્માને, તો જાણન ક્રિયાને અને આત્માને દ્રવ્યપણે અભેદ છે, એવો ઉત્તર આપ્યો. હવે સ્પષ્ટ કરીએ, દ્રષ્ટિકોણ શું છે આમાં? પર્યાય ને દ્રવ્યપણે જોવાનો દ્રષ્ટિકોણ છે, પર્યાય ને પર્યાયપણે જોઈ શકાય તે પર્યાય નથી, અને પર્યાય ને દ્રવ્યપણે જોવું તે દ્રવ્યાર્થિક નહીં, તે દ્રવ્ય નહીં. જોવા જોવાનો નહીં એટલે જોવાનો દ્રષ્ટિકોણ, બીજું કઈ નથી. નહીં એટલે જોવાનો દ્રષ્ટિકોણ. તમે કયા દ્રષ્ટિકોણથી ને એપ્લાય કરો છો એ અહીંયા સમજાવું છું. એને તમે દ્રવ્યપણે જુઓ, દ્રવ્યને દ્રવ્યપણે પણ જોઈ શકાય અને દ્રવ્યને પર્યાયપણે પણ જોઈ શકાય. એમ પર્યાયને પર્યાયપણે પણ જોઈ શકાય અને પર્યાયને દ્રવ્યપણે પણ જોઈ શકાય, એમ છે. મરચું તીખું છે કે મોળું છે એ તમે મરચારૂપી દ્રવ્યને પર્યાયપણે જુઓ છો, સોનાના ઘાટને તમે પસંદ કરો છો ત્યારે સોનાને તમે પર્યાયપણે જુઓ છો, અને એક દાદીનો ખરીદનાર સ્વામી ઘાટને જોયા વગર સોના પર્યાયને બાદ કરીને દ્રવ્યપણે જ ખરીદે છે, જે ઘડાઈને પૈસા નહીં મળે તમને. તમારા ઘડાઈના પૈસા જાશે, વેચવું હોય તો વેચો, મારો તમારો ઘડેલો દાગીનો જોતો નથી, તો એ પર્યાયને જોતો નથી. ત્યાં તમે એમ કહો આવો સરસ ઘાટ છે, કોઈ બી પસંદ કરી લેવો, તમારે તો એમને વેચાઈ જશે, આનું ગાળીને સોનું નહીં કરવું પડે, આમ નામ તમારે વેચાઈ જશે. તો એ વેચાય તો ન વેચાય, તમને પર્યાય ઘાટના પૈસા નહીં મળે. પેલા કે એમને એમ વેચાય તો એ મારા નફામાં આવે, તમને તો આપવા માંગતો નથી. હા, ઘાટ અહીં છે, એની કિંમત નથી, એ ગૌણ કરવા લાયક છે. અનિત્યનું કામ ક્યાં પડે છે? નિત્યને પહોંચવામાં અનિત્યનું કામ પડે છે, કેમ કે નિત્ય સુધી પહોંચવામાં જાણન ક્રિયા જ આધાર છે, બીજો કોઈ આધાર નથી. અને એ આધારે સ્વભાવનું અવલંબન લીધું ત્યારે એ સ્વભાવ પોતે આધાર થયો અને સ્વભાવ લેનાર પર્યાય આધાર છે. આમ વાત પલટાઈ ગઈ પાછી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં છે, જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નહીં હોવાથી, અથવા જાણન ક્રિયામાં અખંડ જ્ઞાન સ્વભાવનો અંશ હોવાથી, અંશ છે એટલે ટુકડો નહીં, અખંડ જ્ઞાન સ્વભાવનો અંશ હોવાથી, શું જાણન ક્રિયા અને જ્ઞાન જુદા રહેતા નથી. પર્યાયમાં સ્વભાવ હોય જ નહીં તો કોઈ દેહ સ્વભાવનું ગ્રહણ થાય નહીં. જીવ જે ભૂલ કરે છે એ પર્યાય માત્રપણે પોતાને અનિત્યપણે કલ્પે છે, એ એની ભૂલ છે, એને પર્યાય દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ એને કહેવામાં આવે છે. પર્યાય જીવોને જેટલો અનિત્ય પોતે નથી, કેમ કે એ નાશવાન છે, નાશ થાય થઈ જાય છે, સ્વભાવનો નાશ થતો નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે, એવી જ રીતે ક્રોધ ક્રોધમાં જ છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે, એટલે કે હું મારા જ્ઞાનમાં છું અને હું ક્રોધમાં નથી, આમ ભેદ જ્ઞાન થાય. જે મુમુક્ષુ જીવ, આ તો જ્ઞાન દશાની વાત છે, કેમ કે અહીંયા તો સંવર થાય છે ને, એટલે જ્ઞાન દશાની વાત છે. પણ જે મુમુક્ષુ જીવ ભેદ જ્ઞાન કક્ષાએ પહોંચે એ એવી રીતે ભેદ જ્ઞાન, એવી જ રીતે ભેદ જ્ઞાન કરે કે હું જ્ઞાનમાં છું અને હું ક્રોધાદિ કોઈ વિભાવમાં નથી. સમર અધિકારમાં આમ કહે છે, સર્વ વિશુદ્ધ અધિકારમાં દાર્શનિક દ્રષ્ટિકોણથી એવી વાત કરી છે કે મિથ્યાત્વ અવસ્થામાં જ્યાં સુધી તને રાગાદી વિભાવો થાય ત્યાં સુધી આત્મા પોતે કરે છે એમ સ્વીકારવું. જો એમ ન સ્વીકારે તો હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એવા વિકલ્પે ચડીને સાંખ્યના મતમાં પહોંચી જશે. ત્યાં પછી એમ લીધું. એક જ સમયસારમાં બે વાત આવે, ક્રોધાદિ ભાવ હું નથી અને ક્રોધાદિ ભાવ હું છું. હેતુ બંનેમાં એક છે. ક્રોધાદિ ભાવ હું નથી એમ કહેવું છે ત્યાં સ્વરૂપનું અવલંબન લેવડાવવું છે. ક્રોધાદિ ભાવ હું છું એમ કહેવું છે ત્યાં એનો નાશ કરાવવો છે, એ નાશ કરવા યોગ્ય છે. પણ તું તારો તારામાં થાય છે એવો સ્વીકાર કર તો એનો નાશ કરવાની વાત આવે ને. બીજામાં થતો હોય તો તારે નાશ કરવાનો સવાલ ક્યારે ઊભો થાય છે? તારે કઈ લેવા દેવા રહેતી નથી. એ 205 નંબરનો કોષ છે એવો. આમાં શ્લોક છે, શાસ્ત્ર તો આખું સમજવું પડે. પાછું પાંચ નંબર નો શ્લોક છે કે આ અરિયંતના મતના અનુયાયીઓ અર્થાત જૈનો શું વાત કરી છે? કહેવાની કેવી જોરદાર પદ્ધતિ છે. અમી અરહતા અપી એનો અર્થ કર્યો છે કે આ અરિયંતના મતના અનુયાયીઓ અર્થાત જૈનો પણ આત્માને જો સાંખ્ય મતીઓની જેમ અકર્તા ન માનો, ભેદ જ્ઞાન થયા પહેલા શું ભેદ અવબોધ બોધાત અગહ તેને નિરંતર કરતા માનો કે આ રાગાદી મેં કરેલા છે, અને ભેદ જ્ઞાન થયા પછી ઉદ્ધત જ્ઞાન ધામમાં, ઉદ્ધત એટલે ઉચ્ચ કક્ષાના જ્ઞાન જ્ઞાન ધામમાં, જ્ઞાન મંદિરમાં નિશ્ચિત એવા સ્વયં પ્રત્યક્ષ આત્માને કરતા પણ આ વિનાનો અચળ એક પરમ જ્ઞાતા જ દેખો. ભેદ જ્ઞાન કરી શકો અને સફળ થાવ ત્યારે અકર્તા પણ આવે. જ્યાં સુધી ભેદ જ્ઞાનની કક્ષાએ ન પહોંચે એ પહેલાં જો એ પોતાના રાગાદીને પોતા એને કરતા ન માને, હું કરું છું એમ ન સ્વીકારે, તો તે સાંખ્યમતી જેવા થઈ જાય. સાંખ્યા હા ઈવ એ સાંખ્યમત જેવા થઈ જશે, એટલે અન્ય મતમાં આવી જશે, ગ્રહિત મિથ્યાત્મા થયેલા જશે. એમ સ્પષ્ટીકરણ બધે આપ્યું છે એમણે. આખો સમયસર વાંચવું જોઈએ ને, કે અડધેથી પકડી કેમ આવે? સાંખ્યમતીઓ આત્માને સર્વથા એકાંતથી અકર્તા શુદ્ધ ઉદાસીન ચૈતન્ય માત્ર માને છે. આવું માનવાથી આત્માને સંસારના અભાવનો પ્રસંગ આવે છે, તો એને સંસાર જ રહેતો નથી. કેમ કે તો નિત્ય એવો છે. તો કે સંસાર શેનો છે? તો એ લોકો પ્રકૃતિનો કહે છે. તો સંસાર કેનો? કે પ્રકૃતિનો. અને જો પ્રકૃતિને સંસાર માનવામાં આવે તો તે પણ ઘટતું નથી, કારણ કે પ્રકૃતિ તો જળ છે, તેને સુખ દુઃખ આદિનું સંવેદન નથી, તો તેને સંસાર કેવો? આવા અનેક દોષો એકાંત માન્યતામાં આવે છે. સર્વથા એકાંત વસ્તુનું સ્વરૂપ જ નથી, માટે સાંખ્યમતીઓ મિથ્યા દ્રષ્ટિ છે, અને જો જૈનો પણ એવું માને તો તેઓ પણ મિથ્યા દ્રષ્ટિ છે. તેને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે સાંખ્યમૂર્તિઓની માફક જૈનો આત્માને સર્વથા અકર્તા ન માનો. જ્યાં સુધી સ્વપરનું ભેદ વિજ્ઞાન ન હોય ત્યાં સુધી તો તેને રાગાદિકનો પોતાના ચેતન સ્વરૂપ ભાવકર્મનો કરતા માનો, અને ભેદ વિજ્ઞાન થયા પછી શુદ્ધ વિજ્ઞાન ધન સમસ્ત કર્તાપણાના ભાવથી રહિત એ જ્ઞાતા જ માનો. આમ એક જ આત્મામાં કર્તાપણું ને અકર્તાપણું એ બંને ભાવો અપેક્ષાએ સિદ્ધ થાય છે. આવો સ્યાદવાદ મત જૈનોનો છે. આ જયચંદજી ભાવાર્થ કર્યો છે. હા, અને વસ્તુ સ્વભાવ પણ એવો છે, કઈ કલ્પના નથી, વસ્તુનું સ્વરૂપ પણ આવું છે. આવું સ્યાદવાદ અનુસાર માનવાથી આત્માને સંસાર મોક્ષ આદિની સિદ્ધિ થાય છે, અને સર્વથા એકાંત માનવાથી સર્વ નિશ્ચય અને વ્યવહાર બંનેનો લોપ થાય છે. કેમ કે નિશ્ચય અને વ્યવહાર બંને અપેક્ષિત છે, એ બંનેનો લોપ થશે. એવી રીતે વાત સાંગોપાંગ શાસ્ત્રની યથાર્થ બરાબર સમજવી જોઈએ. મિત્ર પછી ભેદ જ્ઞાન થાય નહીં ને વિકલ્પે ચડે, પછી ભલે વિકલ્પમાં ભેદ જ્ઞાન નો વિકલ્પ હોય, હું જ્ઞાતા છું હું રાગાદી નથી, હું જ્ઞાતા છું હું રાગાદી નથી, હું તો જ્ઞાતા છું, હું તો જ્ઞાતા છું, રાગતે હું નહીં, રાગતે હું નહીં, પણ એવો વિકલ્પ તે અનુભવ જ્ઞાન નથી, એવો વિકલ્પ તે અનુભવ જ્ઞાન નથી. અને એવા વિકલ્પ પાછળ જ્ઞાન દોરાય તો પણ તે અનુભવ જ્ઞાન નથી. મિત્ર એમ કે અમારી સમજણ સ્પષ્ટ છે, તો કે વિકલ્પ પાછળની છે કે જ્ઞાન પાછળ વિકલ્પ ચાલે છે? જ્ઞાનીઓને એમ ચાલે છે, પણ એને જ્ઞાન પાછળ વિકલ્પ ચાલે છે, અજ્ઞાનીને વિકલ્પ પાછળ જ્ઞાન ચાલે છે. બસ આટલો ફેર પડે છે. ઉલટો સુલટો ફરક છે. એટલા માટે મુમુક્ષુની ભૂમિકામાં જ જ્ઞાન પ્રધાનતાથી પ્રયોગ કરાવવામાં આવે છે. જો પ્રયોગે ચડે તો જ્ઞાન દશામાં આવે, અને પ્રયોગે ન ચડે તો સમજે બરાબર પણ વિકલ્પે ચડે અને સાંખ્યમતી થઈ જાય, રીત મિથ્યાત્મા આવી જાય. વાત એની એ છે, વિધિનો ફરક છે. શું ફરક છે? વિધિનો ફરક છે. એટલે એમ કે છે કે જ્ઞાન જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. કેમ? જ્ઞાનને મુક્ત કર્યું, જાણન ક્રિયાના આધારે જ્ઞાન છે. ક્રોધાદિના આધારે ભલે ક્રોધને જાણે તો પણ જ્ઞાન નથી, જ્ઞાન જ્ઞાનના આધારે છે, ક્રોધના આધારે જ્ઞાન નથી. કેમ કે ક્રોધાદિ ભાવ વિકલ્પ છે, વિકલ્પને અનુસરવાનું નથી, જ્ઞાનને અનુસરવાનું છે, એમ કેવું છે. મૂળ તો શું છે? જે ભેદ જ્ઞાન કરતા નથી, જેને ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલતો નથી, તે રાગ અને જ્ઞાન વિકલ્પ અને જ્ઞાનનું જુદાપણું જ એને પકડાતું નથી. જુદાપણું પકડાતું નથી એટલે એમ ને વિકલ્પની પાછળ જ્ઞાન જાય છે તો ખબર પડતી નથી પોતાને. જ્ઞાનને ભિન્ન પાડી શકે, જ્ઞાનના આધારે જ્ઞાનને ભિન્ન પાડી શકે ત્યારે જ એને વિકલ્પનું અનુસરણ મટે. વિકલ્પનું અનુસરણ મટે ત્યારે યથાર્થતા આવે, એ પ્રયોગથી એ સમ્યક થાય, અને ત્યાં સુધી સમ્યક ન થાય એવી વિધિ છે, કાર્યની પદ્ધતિ એવી છે. શું પ્રકૃતિ એવી બને છે કે એ પહેલા અવલોકનમાં આવે છે, જે ભેદવિજ્ઞાન પહેલા અવલોકનના સ્ટેજમાં આવે છે. એટલે સમજે અને અવલોકનમાં ન આવે, ભેદજ્ઞાનનો વિષય સમજે, આત્માનું સ્વરૂપ સમજે, સ્વભાવ વિભાવ સમજે, દ્રવ્યગુણ પર્યાય સમજે, શું પણ જો અવલોકનમાં ન આવે તો પ્રયોગ શરૂ ન થાય. અવલોકન પોતે પ્રયોગ પદ્ધતિ છે, એટલે એ પ્રયોગ દ્વારા, અવલોકનના પ્રયોગ દ્વારા જ્ઞાનનું અવલોકન જ્ઞાન કરે અને રાગાદીનું અવલોકન પણ જ્ઞાન કરે. અવલોકન કરતા એનો અનુભવ કરે છે, અવલોકન એટલે પરિચય છે ને પરિચય છે એટલે અનુભવ છે, એ બંનેના અનુભવથી એને જુદા પણ સીધો કોઈ ભેદ જ્ઞાન કરવા લાગી જાય તો વિકલ્પ પડે. અનુભવ અવલોકનનો વિષય છે, એ પ્યોર અનુભવ પદ્ધતિ છે. અવલોકનનો વિષય છે પ્યોર અનુભવ પદ્ધતિ, એ કાર્યની પદ્ધતિ જ અનુભવની છે, અને અનુભવ પદ્ધતિ વડે અનુભવ સધાય છે. વિકલ્પ પદ્ધતિથી અનુભવ સધાતો નથી, વિચાર પદ્ધતિથી અનુભવ સધાતો નથી. વિચાર વાંચન કરતા કરતા પણ મારું આત્મકલ્યાણ થઈ જશે એ પણ એક શલ્ય છે. શલ્યની વાત ચાલી છે ને, એ પણ એક વિચાર વાંચન તો એક આઉટલાઈન છે, બહારનું ખોખું છે, નકશો છે. મૂળ વસ્તુ એ વિચાર વાંચન અનુસાર પરિણમનમાં એનું એક્ઝિક્યુશન શરૂ થાય, એક્ઝિક્યુટિવ સ્ટેજમાં આવે, અમલીકરણમાં, ત્યારે એ પ્રયોગ પદ્ધતિમાં આવે છે. એ પ્રયોગ પદ્ધતિ છે, એ અનુભવ પદ્ધતિ છે, અને અનુભવ પદ્ધતિથી અનુભવ સધાય છે. એવી ચોખ્ખી લાઈન છે આમ અંદરની, પણ જે એનાથી અજાણ છે, પોતાનો જેમાં એમાં પ્રવેશ નથી, એ એ વિષયને લઈ શકતા નથી હાથ ઉપર. એટલે સીધું વાંચતા વાંચતા સાંભળતા સાંભળતા તમારું થઈ જશે કલ્યાણ, એમ લઈ લે છે. તમે વાંચો સમયસર આદિ ગ્રંથ વાંચો, અથવા એમાં જે ઉપદેશ કે તમે સાંભળો, એટલે તમારો આત્મકલ્યાણ થઈ જશે એમ નથી. પ્રયોગમાં પોતે ઉતરવું જોઈએ એમ છે, અને પ્રયોગમાં ઉતરે ત્યારે પુરુષાર્થનું સ્વરૂપ સમજાય. પ્રયોગમાં ઉતરે ત્યારે પુરુષાર્થનું સ્વરૂપ સમજાય કે પુરુષાર્થ શું ચીજ છે. ત્યાં સુધી આત્માનો પુરુષાર્થ શું છે એ સમજાય એવું પણ નથી. અને એટલો વિકલ્પ કર્યા કરે તો એમાં તો સાંખ્ય મતની જેમ ક્યાંય રવાડે ચડી જાય. પરિણામનું અવલોકન કરે પછી પરિણામમાં સુધારા કરવાનો અભિપ્રાય રાખે, ભાર રાખે એટલે અભિપ્રાય રાખે ને, એમ નથી થતું. અવલોકનમાં ઊંડાણ મળે છે કે જે પરિણામની અંદર દોષ છે જણાય છે, ત્યારે એ દોષ થવા પાછળનું કારણ, અભિપ્રાયરૂપ કારણ શું છે, ત્યાં સુધી અવલોકન વાળો જીવ જાય છે. અભિપ્રાય પકડાય ત્યારે એ અભિપ્રાયને મટાડે છે એમ. અભિપ્રાય મચાવીને અભિપ્રાય પૂર્વક હતો દોષ કોઈ દિવસ ન મટે. અને અભિપ્રાય મચ્યા પછી પણ અભિપ્રાય વિરુદ્ધ દોષ થાય તો અભિપ્રાય નો નિષેધ કરે ત્યારે એ મટે, એમ પ્રક્રિયા ચાલે છે પછી. એટલે અવલોકન ની અંદર, અવલોકન ના સ્ટેજે અભિપ્રાય ના વિપર્યાસો જે કોઈ રહ્યા હોય છે એ બધા મિસકોન્સેપ્ટ નો સુધાર ત્યાં થાય છે. અવલોકન કરતા કરતા પછી ભેદજ્ઞાન થવાનો વારો આવે છે. તેના ભેદજ્ઞાન થવાનો સ્ટેજ આવતું નથી, એ પેલા ચાલતે ચડે તો ખરા. કેમ કે અવલોકન કરનાર જ્ઞાન માત્ર દોષરૂપ પરિણામ નું અવલોકન નહીં કરે, એ અવલોકન કરતા કરતા પોતાનું પણ અવલોકન કરશે. અને પોતાનું અને દોષોનું બંનેનું અવલોકન કરતા કરતા એની જે ખૂબીઓ છે એને અનુભવમાં આવશે ને સમજાશે. એમાં ઘણી ખૂબીઓ છે, એ ખૂબીઓ બતાવવા જાય તો વળી ધારણાનો વિષય કરી લે અને વળી એનો વિકલ્પ કરવા માંડે, એમ નહીં થવું જોઈએ. એટલે એ અવલોકનના સ્ટેજમાં આવે અને અનુભવથી કાર્ય કરે એ જ જરૂરી છે, નહીં તો એવા પણ મુમુક્ષુઓ મળે છે. કે અવલોકનની વાત બહુ સરસ છે, અત્યાર સુધી એના ઉપર ધ્યાન નહોતું ગયું. સમયસર વાંચનારા અમારા અભ્યાસી મુમુક્ષુઓ આવે છે, બહુ સારા અભ્યાસી હોય છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત પકડે એવા હોય છે. અવલોકનની વાત માં સમજવા માંગે તેમ કે એ વાત જરાક વધારે સમજવી છે ને એની ચર્ચા કરો, અમે ના પાડીએ એની ચર્ચા નહીં કરીએ. તમે અવલોકનનો પ્રયોગ શરૂ કરો, પછી અવલોકનનો તમારા પ્રયોગ ચાલે પછી જ પૂછવા જેવું લાગે તો પૂછજો, નહીતર તમારો અનુભવ તમને અંદરની આગળની વાત સુજાગશે. 99 વાત પૂછવી નહીં પડે, 41 વાત પૂછવી પડે તો વાંધો નહીં, પછી જે એનો ઉત્તર આપશે તમને સમજાઈ જશે. અત્યારે અત્યારે એ વાત કરવા બેસું તો તમે કલ્પનામાં ધારણામાં ચડી જશો. અવલોકનની વાત અવલોકનના સ્ટેજમાં પ્રવેશ કર્યા હોય એની સાથે બીજાની સાથે. અને જેમ રોટલી વણતા વણતા વેલણનું બેલેન્સ રાખવાનું જીવ પોતે શીખી જાય છે, સમજી જાય છે. સાયકલ ઉપરથી ચડતા પડતા પડતા ચડતા ચડતા પડતા પડતા સાયકલનું બેલેન્સ રાખવાનું એ માણસ પોતે સમજી જાય છે કે આ બેલેન્સ થાય. એમ અવલોકન કરતા 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 એ કેમ આગળ વધે એ પોતે શીખી જાય છે, એને સુજાવી જાય છે. કેમ કે એ અનુભવ પદ્ધતિ છે. આપણે ત્યાં શું કે છે, એ કામ કામને શીખવે. તમે કામ કરો ને તો કે નથી આવડતું, ન આવડે તો પણ કરો, બગડે તો પણ કરો. પહેલી રોટલી બનાવે ને બગડે એટલે કઈ પડતી મૂકી દે, મને આવડતી નથી નથી કરવી, ભલે બગડે, બીજું બગડે, પચી બગડશે, પચા બગડશે પણ પછી આવડી જશે. એટલે કામ કામને શીખવે એવું અનુભવની પ્રક્રિયાનું સાયન્સ છે. એમ આમાં પણ એવું છે, અવલોકનની અનુભવ પદ્ધતિ આ વિષયમાં તમારે કેવી રીતે આગળ વધવું એ તમને આપોઆપ અનુભવ પદ્ધતિથી સમજાશે. એના માટે ત્યાં શીખડાવવું નહીં પડે. કોઈ એક જગ્યાએ ક્યાંક અટક થઈ હોય, એટલું સૂક્ષ્મ જ્ઞાન ઓછું હોય તો એના તજજ્ઞ હોય એની સાથે જરાક કરતા કરો એટલે તરત કાઢી નાખશે, એમ નહીં આ તરત સમજાઈ જશે. કેમ કે એને એની ઇન્સાઇન આઉટ ખબર પડી છે અંદરની, એવો વિષય. હા પીછે પ્રેક્ટિસમાં તો પીછે પડે તો કામ આવે, એક એક પ્રયોગ આજ કરે દૂસરા પ્રયોગ કલ કરે એસા નહીં કરતા. બળી ક્રોધાદિકમાં કર્મમાં કે નો કર્મ, હવે ત્રણેયમાં લઈ લીધું એક સાથે, કરતા એકલી જ્ઞાન ને ક્રોધ ને કરી, હવે એક સાથે ત્રણેયની વાત લઈ લીધી. કેમ કે જ્યાં ભાવ કર્મ છે એટલે રાજાદીથી જે જ્ઞાન થયું ત્યાં કર્મ ને નો કર્મ છે તો આપોઆપ જ જે જ્ઞાન થઈ જાય. ક્યુમાં આગળ ઉભેલા ને ટિકિટ ન મળે એટલે પાછા પાછો ઉભેલા ને તો રવાના થઈ જવું પડે. મારે આગળ ઉભો છે, હાઉસફુલ નું બોર્ડ લાગી ગયું, પાછળ વાળા ને રીત જવું પડે. એમ ભાવ કર્મ નો જ્યાં જુદા પાડી દીધા તો દ્રવ કર્મ ને નો કર્મ તો પાછો વળી જાય છે. એનેથી ભેદના કરવા માટેના વિકલ્પો કરવા પડતા, પુરુષાર્થ કરવો પડતો નથી. કર્મ કે નોકર્મ માં જ્ઞાન નથી, અને જ્ઞાન માં ત્રિભાદી કર્મ કે નોકર્મ નથી. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી, સ્વરૂપે વિપરીત હોવાથી, અર્થાત જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિ તેમજ કર્મનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધારાધી સંબંધ નથી. મુખ્ય વાત આધારાધી સંબંધની જ કરી છે વિજ્ઞાન કરવામાં. જ્યાં સુધી સંયોગનો આધાર લઈને જીવ બેસે અને ગમે તે ધર્મ સાધન કરે, કોઈ દિવસ સફળતા ન મળે. ભૂલ શું કરે છે માણસ? આપણે નિવૃત્તિ લેવી છે અને કોઈ નિવૃત્તિ ક્ષેત્રમાં આત્મકલ્યાણ માટે હવે એટલી પ્રવૃત્તિ કરવી છે અને સંસારની પ્રવૃત્તિ નથી કરવી. સંસારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ ક્ષેત્રની અંદર બેસી જવું છે તો પહેલા શું કરે કે આપણી બધી વ્યવસ્થા થઈ જવી જોઈએ. આપણું ભરણ પોષણ ચાલે એટલી મૂડી હોય તો ત્યાં જઈને બેસીએ એ કામ ન, કેમ કે નહીં તો રોટલીનો વાંધો પડે. ત્યારે આપણે એમ પૂછીએ કે રોટલીમાં બે ચાર થી રોટલી ખાતો હોય એમાં લોટ કેટલો જોઈએ, કેટલા લોટના આધારે તારો આત્મા ચીંગાયેલો છે. હે, ચપટી લોટના આધારે આત્મા જો ચીંગાઈ જતો હોય હે, એનું કોઈ દિવસ કામ ન થાય. આત્મારથી જીવની તૈયારી એવી હોવી જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં હું મારું કાર્ય કરવાનું ચાલુ રાખીશ, કેમ કે પરિસ્થિતિ મારા વિકલ્પને વિચારને આધીન નથી. અને એનાથી હું ઢીલો છું તો મારે પુરુષાર્થ કરવાનો છે. હવે એને ભેગો લઈને પુરુષાર્થ કરવા બે, કે હવે મને વાંધો નથી, 4-5 લાખ બેંકમાં મૂક્યા છે, એનું જે વ્યાજ આવે છે એમાં વધારો પડે એવું છે, ઘટાડો રહીએ એવું નથી. માટે હવે આપણે સમયસર લઈને બેસી જાઓ અને આત્માનું જ્ઞાયક તત્વનું ઘોલન કરો. પણ અંદરમાં આધાર લઈને બેઠો છે, ત્યાંથી ઉખડ્યા વિના અહીંયા જ્ઞાનના આધારે, જ્ઞાન સ્વભાવનો આધાર લે કેવી રીતે લઈ શકે એવું છે. એવી ભૂલ થાય, ખબર પડે નહીં અને આધાર લઈને બેઠો છું તો ખબર પડે નહીં. અને પછી ગમે એટલો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે શું કામ આવે? ઉઘાડ વધે, વિકલ્પ વધે, બીજું કાંઈ થાય. માટે ચાલતા ઉદય પ્રસંગોમાં અને પ્રવૃત્તિમાં જ કામ શરૂ કરી દેવું જોઈએ. નિવૃત્તિ લીધા પછી હું કામ કરીશ એ કોઈ બી નહીં કરી શકે, કેમ કે એમાં એ પહેલી વ્યવસ્થામાં ગોઠવાશે, એનો આલંબન લેશે, એનો આધાર રહેશે. થઈ ગયું, પેલા ભૂલ કરી, પેલા પોતાને બાંધો, હવે છૂટવા માટે મહેનત કરે છે. હું પોતે તને બાંધીને બેઠો છું, ક્યાંથી છૂટવાનો હતો? એ બંધન છોડવું નથી, આધાર લીધો એ છોડવો નથી, અને સ્વરૂપનો આધાર લેવો છે, કોઈ દિવસ બનવાનું. હા, એને માને તો માન્યતામાં આવે તો એવું, એવી વિધિ કાર્ય પદ્ધતિ સ્વીકારી લે તો. બાકી ભૂલ છે, મિથ્યાતે ભૂલ છે. શું કે છે કે કર્મને, નોકર્મને અને ભાવ કર્મને આત્માના સ્વરૂપથી વિપરીતતા છે, અત્યંત વિરુદ્ધ સ્વભાવી છે, માટે તેમને પરમાર્થભૂત એટલે નિશ્ચયથી ખરેખરો આધાર આ દેવ સંબંધ નથી, એને આધાર આદિ સંબંધ છે જ નહીં. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે, જો એ ભાવની જ વાત ચલાવે છે. કર્મ નો કર્મ નિધરતા નથી કરતા. જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ ક્રોધાદિ ક્રિયા પણ છે, એમ ક્રોધાદિકનું અને ક્રોધાદિકનું સ્વરૂપ જેમ ક્રોધાદિ ક્રિયા છે તેમ ક્રોધાદિકનું સ્વરૂપ જાણન ક્રિયા છે, એમ કોઈ પણ રીતે સ્થાપી શકાતું નથી, કોઈ રીતે સિદ્ધ થાય એવું નથી. જ્ઞાની કે અજ્ઞાની કોઈના પરિણામમાં, કારણ કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે, એ ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે એમ કહેતા મુમુક્ષુ જીવનું પ્રયોજન ત્યાં લાગુ પાડવું જોઈએ કે હું મારા ક્રોધાદિ વિભાવ ભાવોના સ્વભાવને અને જાણન ક્રિયાના સ્વભાવને જોવાનો દ્રષ્ટિકોણ છે મારો. અવલોકનમાં આ દ્રષ્ટિકોણ સાધ્ય થાય પછી ભેગી જ્ઞાન આવે. અવલોકનમાં આ સ્વભાવ જોવાનો દ્રષ્ટિકોણ સાધ્ય થયા પછી ભેગી જ્ઞાન નો રસ્તે જ્ઞાન એ પહેલાનો આવે. એટલે અહીંયા એમ કહ્યું કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે, એનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે. શું બંનેના સ્વભાવ જુદા છે એને સ્વભાવથી જુઓ, જ્ઞાનને પણ સ્વભાવથી જુઓ, વિભાવને પણ એના સ્વભાવથી જુઓ, ત્યારે તમને જાતિની ઓળખ થશે. શેની ઓળખ થશે? જાતિની ઓળખ થશે. નહીતર માનસિક શાંતિનો મંદ કસાય તમને ભ્રમમાં નાખી દેશે. હે મને અનુભવ થઈ ગયો, શું થશે? જ્યાં કસાય મંદ થયો અને માનસિક શાંતિનો અનુભવ થયો, તે કસાયના અનુભવને તમે આત્માની શાંતિનો એટલે આત્માનો અનુભવ કલ્પી લેશો. કેમ કે અવલોકનના સ્ટેજમાં તમને જાતિની પહેચાન, જાતિની પરખ આવી નથી, એ આવવી જરૂરી છે. પછી એનો સ્વભાવ સમજ્યા પછી, વિભાવનો સ્વભાવ સમજ્યા પછી, એ મંદ કસાય માનસિક શાંતિનું રૂપ લઈને તમારી સામે આવે તો તમે છેતરાશો નહીં, કેમ કે તમે એની જાતને ઓળખો છો, અને નહીંતર તમે છેતરાઈ જશો કે મને આત્માની શાંતિનો અનુભવ થઈ ગયો. આવી ભૂલ થાય છે. એટલા માટે અહીંયા એ વાત લીધી કે એ જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા બેનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે અને પ્રકાશ છે તો પ્રગટ સ્વભાવ છે. અપ્રગટ સ્વભાવ હોય તો તારે અનુમાન કરવું પડે, શક્તિરૂપ હોય તો, પણ આ તો પ્રકાશ છે એટલે પ્રગટ રૂપ છે. એનો પરિચય કરીને, એના અનુભવથી પરિચય કરીને એની જાતની પરખ આવવી જોઈએ. અને એ રીતે સ્વભાવો ભિન્ન ભિન્ન હોવાથી, સ્વભાવો ભિન્ન ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન છે, એટલે એને વિભાવને જુદી વસ્તુ તરીકે મૂકી દીધી. આત્માથી સાવ જુદો પાડી દીધો. આત્મ વસ્તુ જુદી, વિભાવ એક વસ્તુ જુદી. એ રીતે પણ જ્ઞાનને અને અજ્ઞાનને, એટલે ક્રોધાદિને જેમાં જ્ઞાન નથી એવા ભાવોને આધાર આધેયપણું નથી. શું જ્ઞાનમ એવું જ્ઞાને ક્રોધાદે એવું ક્રોધાદે એવો સાધુ છે શુદ્ધ ભેદ વિજ્ઞાનમ ઉતરણ છે. સ્વભાવ ભેદ વસ્તુ ભેદ એવો કે નાસ્તિક જ્ઞાન અજ્ઞાન એવો આધાર આધેય હતો. પદ બદલી નાખ્યો, ક્રોધની જગ્યાએ અજ્ઞાન મૂકી દીધો, કેમ કે કોઈ વિભાવમાં જ્ઞાનનો કણ નથી. કેવા પાછળ હેતુ છે? તો અવલોકનમાં તને એ સમજાવવું જોઈએ કે જ્ઞાનમાં જાણવાનો પ્રકાશ છે અને રાગાદી ક્રોધાદી ભાવોમાં જાણવું એવું જાણવાનું જ્ઞાનનું એક કિરણ પણ નથી, ત્યાં હસાવન ધરું છે. એટલે જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન. શું કહ્યું? જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન. માટે જ્ઞાન અને અજ્ઞાનને આધારે આધેય પણ નથી એમ કીધું. જ્ઞાનને અને ક્રોધાદીને આધાર આધેય પણ નથી એમ કહેતા હતા. હવે કહે છે કે જ્ઞાનને અને અજ્ઞાનને આધાર આધેય પણ નથી. તને તારા વિભાવ ભાવો અજ્ઞાન રૂપે જણાવવા જોઈએ, જ્ઞાન પ્રકાશ રૂપે જણાવવું જોઈએ અને વિભાવ ભાવો અંધારા જેવા અજ્ઞાનપણે જણાવવા જોઈએ. તો ભેદ જ્ઞાન થાય ને, નહીતર ભેદ જ્ઞાન ન થાય. માનસિક શાંતિ પણ અજ્ઞાન છે, ભૂલ ત્યાં થાય છે. મોટા ભાગે ભૂલ શું થાય છે કે આવા તત્વના વિચારો ચડે, થોડો સૂક્ષ્મ વિકલ્પ ચાલે, પછી એમાંથી માનસિક શાંતિનો અનુભવ થાય, ચંચલતા ઘટે છે. એટલે મને વાહ, આપણને તો અનુભવ થઈ ગયો એ ત્યાં ભૂલ કરી બેસે છે. ભૂલ સમજાય તો ભૂલ ભાંગે, ભૂલ સમજાય વિના ભૂલ ભાંગે એવું છે.